તારીખ 25/4/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 229 અને 230 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 97
પરિવર્તન તો વહેલું થઈ ગયું હતું, તેથી મુક્ત રીતે જે આ વાતને સત્યને પ્રસિદ્ધ કરવી જોઈએ એમાં અનેક પ્રકારે સામાજિક વિતંગનાઓ ઊભી થાય એ પરિસ્થિતિ જોઈને આજના દિને ચૈત્ર સુદ 1991 આમ તો જૈન શાસન અનાદિથી વિશ્વમાં પ્રવર્તે છે.
આજે
જૈન ધર્મ કેટલો જૂનો એમ વિચારવામાં આવે તો તે અનાદિથી છે. લોકોમાં જો કે એટલું પ્રસિદ્ધ છે કે 2500 વર્ષ પહેલાં જૈન ધર્મ નહોતો અને મહાવીર સ્વામીએ જૈન ધર્મ પ્રવર્તાવ્યો, ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મ પ્રવર્તાવ્યો અને મહાવીર સ્વામીએ જૈન ધર્મ પ્રવર્તાવ્યો. પણ એ તો અજાણ્યા છે, જૈન દર્શનના ઇતિહાસથી એ અજાણ્યા છે. એ તો અંતિમ તીર્થંકર થયા, એ પહેલાં તો જૈન દર્શનને વિશેષપણે ફેલાવનાર બીજા 23 તીર્થંકરો થયા અને એમાં તો કોડા કોડી સાગરો થયા છે. પણ એ તો આ 24ની વાત થઈ, એવી તો અનંતી 24 થઈ ગઈ છે. એટલે વિશ્વમાં આ ધર્મ અનાદિનો છે, આ સત્ય ધર્મ છે અનાદિનો છે. જો કે અસત્ય ધર્મ પણ વિશ્વમાં અનાદિથી હોય છે. તેથી ધર્મની પૌરાણિકતા સાથે, જૂનાપણા સાથે, પૌરાણિકતા સાથે એને માન્ય કરવો કે અમાન્ય કરવો એ ધોરણ અપનાવવું જોઈએ નહીં, એ દ્રષ્ટિકોણ વ્યાજબી નથી. આજના દિવસ પૂરતું વિચારીએ કે અત્યારે આ કાળમાં આપણી હયાતી છે અને આપણને આ સત્ય ધર્મનો માહિતી મળે, સત્ય ધર્મ અંગીકાર કરવાની તક મળે, એવો જે પ્રસંગ પ્રાપ્ત છે એનું કારણ ભગવાન મહાવીર સ્વામી છે. કેમ કે કાળ ક્રમે નવા નવા જીવો ઉત્પન્ન થાય છે અને એમાં પણ આ હુંડાવ સર્પિણી કાળમાં હીણા હીણા પરિણામ થતા જાય, એવી લાયકાતવાળા જીવો અહીંયા આવે છે, ઉપજે છે, મનુષ્યપણે હોય છે. એમાં એ ધર્મના સંસ્કાર જગતમાંથી કાળક્રમે ઓછા થતા જાય છે. પણ ભગવાન મહાવીર સ્વામીએ તીર્થંકરપણે જ્યારે ઉપદેશ આપ્યો ધર્મનો ત્યારે સારી રીતે ફેલાવો થયો, ખૂબ ખૂબ ફેલાવો થાય, એવો જ કોઈ તીર્થંકર યોગ હોય છે, પુણ્ય યોગ હોય છે. ઘણા કેવળીઓ થાય, ઘણા મુનિઓ હોય, ભાવલિંગી અનેક સમ્યક દ્રષ્ટિઓ હોય અને ત્યાર પછી પણ એમના ઉપદેશની પરંપરા ચાલુ રહી અને આપણા ગુરુદેવ પર્યંત એ સત્ય દેશના આપણે અંગીકાર કરી શકીએ એવી તક મળી, એમાં ભગવાન તીર્થંકરથી માંડીને ગુરુદેવ પર્યંતના સર્વ સંતોનો આપણા ઉપર ઉપકાર છે. એમ વિચારવું જોઈએ. કેમ કે એ વાત ટકી રહી, એ વાતની પરંપરા જે ટકી રહી તો એ હાથ લાગી, ન ટકી રહી હોત અને ઘૂંસાઈ ગઈ હોત અથવા વિકૃત થઈને એ ખોવાઈ ગઈ હોત તો પણ પત્તો લાગત
નહીં.
પણ વર્તમાન કાળના જીવોનું એ સદભાગ્ય છે, સૌભાગ્ય છે કે હજી અખંડ મોક્ષ માર્ગ ચાલુ છે ને ચાલુ રહે તેવા સર્વ સંયોગો, પર્યાપ્ત સંયોગો છે. એ વિશેષતા છે આ
ગામમાં.
એમાં પણ ગુરુદેવશ્રીએ એક નવી ક્રાંતિ જાણે ઊભી થઈ હોય. અજ્ઞાન અંધકાર ચારેકોર ગાઢ હતું, એમાંથી જાણે જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી પ્રકાશ કર્યો. જે સંતોની પરંપરા છે એનું અનુસંધાન ચાલુ રાખ્યું. પરંપરા તો હતી પણ એનું અનુસંધાન
ચાલુ રાખ્યો.
એમના જ વચનામૃતમાં છે, 229 નો બોલ છે, 562, કે આ વાત સમજવામાં અનંતો પુરુષાર્થ જોઈએ. આ વાત એટલે સત્ય ધર્મની આ વાત, નિજ કલ્યાણની આ વાત સમજવામાં, સમજવામાં તો પણ બુદ્ધિ જોઈએ છીએ. અહીંયા એમને કહ્યું કે સમજવા માટે તારે ઘણી બુદ્ધિ હશે તો તું સમજી, ઓછી બુદ્ધિ વાળો હોય તો નહીં સમજ. મેટ્રિક કે ગ્રેજ્યુએટ થયો હશે તો સમજીશ ને ચાર ચોપડી નહીં ભણ્યો ને છે તો નહીં સમજ.
એવું
ના તારો અંતરંગ પુરુષાર્થ હશે, ઉત્સાહ હશે, મારા પરમ કલ્યાણની આ વાત છે એમ સમજીને જો અંદરમાં આદર કર્યો હશે તો તારો પુરુષાર્થ આ દિશામાં કામ કરશે. પુરુષાર્થ તો કામ કરે છે પણ આ દિશામાં કામ કરશે, એવો પુરુષાર્થ જોઈએ. સમજણ તો છે પણ એ સમજણ ઊંધી કામ કરે છે ત્યાં સુધી પુરુષાર્થ પણ ઊંધો કામ કરે છે. પણ અહીંયા એવી વાત લીધી છે થોડી પાત્રતાની, આ બોલમાં પાત્રતાની વાત લીધી છે. એટલે બુદ્ધિવાળાને પ્રાધાન્ય આપ્યું નથી, કેમ કે બુદ્ધિવાળા ઘણા જોવામાં આવે છે. બુદ્ધિમાં બે પ્રકારના દોષ છે મુખ્ય, એક જડતા અને એક વક્રતા. જડતા એટલે જડપણે જે પકડ્યું તે પકડ્યું પછી છોડી ન શકે, એને જડ બુદ્ધિ કહે છે. એને જે વાત સ્વીકારીને માનીને સમજી લીધી એને પછી સાચી સમજણથી વાત સામે આવે તો પણ ફેરવી ન શકે, એને જડ બુદ્ધિ કહે છે. અને સમજણમાં આવે કે વાત તો આ સાચી છે પણ આપણી વાત ખોટી ઠરા ઠરે તો આપણું નાક કપાઈ જાય છે, આમાં આપણી બુદ્ધિનો આંખ ફરી જાય છે અને આમાં તો આબરૂ જવાનો પ્રશ્ન છે. એમ પ્રેસ્ટીજ પોઈન્ટ ઊભો થાય ત્યારે બીજો રસ્તો, આડો રસ્તો પકડે કે અમારે પણ આમને 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 એવું બધું છે. એ બુદ્ધિની વક્રતા છે. બે પ્રકારના બુદ્ધિના દોષ છે. કહે છે કે બુદ્ધિ તો ઠીક છે કે આ વાત બુદ્ધિ ગમે તને થાય, પણ આ વિષયને અમલમાં મૂકવો, સમજીને એનું અમલીકરણ કરવું, સમજણને પોતાના પરિણામમાં પરિણમાવવી, પરિણમન થવું, એ પરિણમન માટે અનંતો પુરુષાર્થ જોઈએ, ઘણો પુરુષાર્થ જોઈએ, આખા જગતને ભૂલી જવા જેવડો પુરુષાર્થ જોઈએ, અથવા આ જગતમાં ઈષ્ટમાં ઈષ્ટ એક મારું હિત થાય તે જ ઈષ્ટ છે, બીજું મને કાંઈ ઈષ્ટ નથી. એક મારું ઈષ્ટ કરવું એટલું જ હિત કરવું એટલું જ મુખ્ય કરવામાં આવે તો એને બીજી બાજુનો પુરુષાર્થ છે એ બંધ થાય, બીજી બાજુનો પુરુષાર્થ કામ ન કરે અને નિજ હિતમાં એ પુરુષાર્થ કામ કરે. આ વાત સમજવામાં અનંતો પુરુષાર્થ જોઈએ, ઘણી અંદરમાં પાત્રતા જોઈએ, અંદરમાં ઘણી પાત્રતા જોઈએ એમ કહે છે. પૂજ્ય બહેન શ્રી વચનામૃતમાં એમ કહે છે કે ખાસ પ્રકારની પાત્રતા જોઈએ.
ખાસ પ્રકારની
આજે આ પાંચ દિવસમાં એક બોલ આપણે એ લીધો હતો, ખાસ પ્રકારની પાત્રતા જોઈએ. પાત્રતામાં ભાઈ એવો શબ્દ પાત્ર નથી, ખાસ પ્રકારની પાત્રતા હોય. કેમ કે ત્યાં વાત કેમ ચાલી છે કે તત્વને તો શાસ્ત્ર અનુસાર બરાબર ધારણા કરવામાં આવે છે, ધારણા કરવામાં આવે છે એટલે સમજાય છે, અને સમજાય છે છતાં એનું પરિણમન નથી થતું, એનું શું કારણ? એક બહાર આવેલું તથ્ય છે. લોકો પણ ઘણા એમ કે છે કે તમે સમજો છો પણ કાંઈ પરિણમન દેખાતું નથી, બહાર આવેલું એ તથ્ય છે. એ પ્રશ્ન ઉઠાવ્યો છે, સાવ ખોટી વાત છે એમ નથી, તથ્ય છે એટલે સાવ ખોટી વાત છે એમ નથી, કે બુદ્ધિગમ્ય થવા છતાં, બુદ્ધિ ગોચરા સત્ય વિષય થવા છતાં એનું પરિણમન કેમ નથી? આ પ્રશ્ન થવા યોગ્ય છે. જ્યારે આ પ્રશ્ન થવા યોગ્ય છે તો એના ઊંડાણમાં જવું જોઈએ, એનું મૂળ પકડવું જોઈએ, તો એનો નિકાલ થાય, નહીતર એનો નિકાલ થાય
નહીં.
જેમ કોઈ રોગ ઉપચાર કરવા છતાં ન જતો હોય, તાવ ઉતરતો નથી, કે તો પછી બધા રિપોર્ટ કઢાવો, એનું ફૂલ ઇન્વેસ્ટિગેશન કરાવો, ઊંડી તપાસ કરાવો, તો કારણ એનું જડે, કારણ જડે તો એનો નિકાલ થાય. એમાં ભવરોગ છે, એનો નિકાલ કરવા માટે સમજાય છતાં પણ અનુભવ ન થાય તો શું ખામી રહે છે, એ પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો છે. તો બુદ્ધાનો એ પ્રશ્ન છે, કહે છે કે ખાસ પ્રકારની પાત્રતા જોઈએ. એ વાત લીધી છે, સંદર્ભમાં ઘણી પાત્રતા જોઈએ એટલે ખાસ પ્રકારની પાત્રતા જોઈએ. શબ્દો જુદા જુદા આવે ઉદય અનુસાર, કહેવા માગે છે તો સર્વજ્ઞાનીઓના જ્ઞાનમાં એક જ વાત છે, જે વિષય છે તો પોતાના અનુભવમાં આવેલો એક પ્રકારનો વિષય છે, શબ્દ ફરે છે એમાં જ્ઞાન ને ભાવ ફરતા કહે છે કે ઘણી પાત્રતા જોઈએ એટલે કે બધેથી સુખ બુદ્ધિ ઉડી જવી. જો એ 228 ની સાથે અનુસંધાન છે, 228 માં એમ લીધું, જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્યપાપમાં સુખ નથી, એમ અંતરમાં ભાસે નહીં. એમ આ પાત્રતા હોય તો ભાસે. અપાત્ર જીવોને બહારમાં સુખ ભાસે છે એમ કહે છે, અને બહારની અનુકૂળતાઓમાં સુખ ભાસે છે ત્યાં સુધી પાત્રતાનું ઠેકાણું નથી.
સુખી વાત.
પણ અમે તો સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ, વૈરાગ ધારણ કર્યો છે, એ છે કે પણ ભાસમાં ભાસવામાં શું છે? અનુકૂળતામાં ઠીકપણું આવ્યું અથવા જે પદાર્થો તે ઠીક માયના છે એમાં ઇષ્ટપણું, ઇષ્ટપણાની બુદ્ધિ થઈ તો ત્યાં પાત્રતા ક્યાં રહી એમ કહે છે. ત્યાં તારી જાગૃતિ નથી તો પાત્રતા નથી. જ્યાં સુધી એમ ભાષે નહીં ત્યાં સુધી આત્મા બાજુ ઝંપલાવે એમ. અહિયાં પણ કે છે કે બધે થી સુખ બુદ્ધિ ઉડી જવી જોઈએ. એક અંતરમાં આત્મામાં જે આત્મિક સુખ છે એ સુખ સિવાય ક્યાંય સુખ નથી. અથવા સુખની જે બુદ્ધિ છે, સુખનો જે અભિપ્રાય છે એ એનો ફરી જવો જોઈએ. સુખનો અભિપ્રાય પરપદાર્થોમાં અને રાગમાં મંદરાગમાં સુખનો અભિપ્રાય જ્યાં સુધી રહી જાય છે ત્યાં સુધી રાગ રહિત તત્વમાં સુખ છે એ બાજુ આત્મામાં સુખ બુદ્ધિ થતી નથી. જ્યાં સુખ છે ત્યાં સુખ બુદ્ધિ ન થાય તો સુખ પ્રાપ્તિનો યથાયોગ્ય પ્રયત્ન પણ ન થાય. પાછળ એ સુખ દુઃખ નો વિષય લીધો છે. 28, 29, 30 બધો અનુસંધાન વાળો વિષય છે. જગત આખું સુખ ને ઈચ્છે છે, પ્રાણી માત્ર સુખ ને ઈચ્છે છે, કીડી થી માંડીને બધા જીવો સુખ ને ઈચ્છે છે અને એથી સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ સુખ કયા કારણ થી મળશે એને જાણતા નથી. આ પરિસ્થિતિ ઉલટા દુઃખ ને નહીં ઈચ્છતા હોવા છતાં દુઃખના કારણને સેવી રહ્યા. એ શ્રીમદજીએ ગાયું 15મા વર્ષે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ લક્ષી લોહો. એ જગતના જીવો, તમે સુખ પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્ન તો તમારા વર્તમાનમાં પણ તમારા આત્મિક સુખને ટાળી રહ્યું છે. વળી એ બાહ્ય સુખ મેળવવાનો પ્રયત્ન પાપ પરિણામ સહિત હોવાથી એ પુણ્યને પણ બાળી રહ્યું છે.
બરોબર.
એટલે ખરેખર જે તમારો સુખ મેળવવાનો પ્રયત્ન છે એનાથી તો સુખ ટળે એ વાત છે. પુણ્યનું સુખ એ ટળે છે, આત્મિક સુખ એમાં મળે એ તો પ્રશ્ન જ રહેતો નથી. એ વાત તો ખલાસ છે. એ જગત આ વિષયથી આ માર્ગથી અજાણ્યું છે, તદ્દન અજાણ્યું છે અને તેથી વિપરીત પ્રયત્નમાં બધા વર્તે છે. બધેથી સુખ બુદ્ધિ ઉડી જવી જોઈએ, ઉડી જવી જોઈએ. એનો શબ્દ કેવો આવ્યો છે, સુખ બુદ્ધિ પ્રાણે એને હઠ કરીને સુખ એમાં નથી, સુખ એમાં નથી એમ ગોખીને પાકું કરીને એમાંથી હઠે બારમાંથી એમ નહીં. એની સમજણ પૂર્વક જ્યાં સુખ નથી ત્યાં સુખ ન દેખાવું જોઈએ અને તેથી તે પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા સુખનો અભિપ્રાય, સુખનો પ્રકાર, સુખનો ભાવ ઉત્પન્ન થાય. એ પ્રકારે એની બુદ્ધિ ખલાસ થઈ જવી. બધેથી સુખ બુદ્ધિ ઉડી જવી જોઈએ, એની ઘણી પાત્રતા જોઈએ, એની ઘણી પાત્રતા જોઈએ. એ વચનામૃતમાં એ વિશે ખોલીને વધારે એમ લીધો છે કે જેને એક આત્મામાંથી સુખ જોઈએ છીએ, એટલે કે જેને આત્મા જ જોઈએ છીએ તેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. આમ લીધી છે વાત. બે જગ્યાએ આ બોલાવે છે. એક મુનિરાજમાં આવે છે. મુનિરાજ સર્વસંગ પરિત્યાગીને જંગલમાં વનમાં વાસ કરે છે. એ વનમાં વાસ કરે છે ત્યારે એ પ્રસિદ્ધ થાય છે કે આ જગતમાંથી એમને કાંઈ જોઈતું નથી, તુષ માત્ર કાંઈ જોઈતું નથી. એ એમના પ્રસિદ્ધ બાહ્ય સંઘ પરિત્યાગમાં એ પ્રસિદ્ધ વાત થઈ જાય છે, એ સ્થિરતા આવી ગઈ, સ્વભાવની એટલી સ્થિરતા આવી ગઈ અંતરંગમાં કે આ સ્વભાવને કોઈની જરૂર નથી, કોઈના વિના અત્યારે જ હું પરિપૂર્ણ છું. આવે છે સુગાનીજીના પત્ર, બિના કિસી કે અભી પૂર્ણ હું, કોઈના વિના અત્યારે જ હું પૂર્ણ છું. એવું જે શ્રદ્ધાન થયું, એવું જે સ્વરૂપ જ્ઞાન થયું, નિજ સ્વરૂપનું જ્ઞાન થયું, એમાં જ એટલી સ્થિરતા થઈ ત્યારે કોઈના વિના પણ પરિપૂર્ણ શુદ્ધાત્માના આશ્રયે આનંદમય જીવન જીવી શકાય છે, શાંતિમય પરિણમન થઈ શકે છે. એના પ્રસિદ્ધ પુરાવા રૂપે મૂર્તિમંત જિનમાર્ગ રૂપે મુનિરાજ છે. મુનિરાજને મૂર્તિમંત જિનમાર્ગ કહ્યો છે.
બરોબર,
અષ્ટપાહુડ છે કુંકુંડાચાર્યનું, એમાં આઠ પાહુડ એટલે આઠ પ્રકરણ લીધા છે. એમાં પ્રથમ દર્શન પાહુડ છે, એટલે દાર્શનિક વાત લીધી છે. દર્શનને અનુલક્ષીને કોઈ વાત કરવી હોય, સિદ્ધાંત કહેવો હોય, એને દાર્શનિક સિદ્ધાંત કહે છે. આધ્યાત્મિક સિદ્ધાંત, દાર્શનિક સિદ્ધાંત, સિદ્ધાંતના જે ભેદો છે એમાં અનેક ભેદો છે, એમાં દાર્શનિક સિદ્ધાંતની વાત છે. તો કહે છે કે જીનમાર્ગ છે એ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ, તે જીનમાર્ગ છે. અને તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના આત્માના શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ, પવિત્ર પરિણામ, નિષ્કલંક દોષ રહિત શુદ્ધ પરિણામ, એ તો અરૂપી પરિણામ છે. કેમ કે આત્મા અરૂપી દ્રવ્ય છે, એના ગુણો પણ અરૂપી છે, એના પર્યાયો પણ અરૂપી છે. અરૂપી પદાર્થ છે ને, તો અરૂપી છે એનું મૂર્ત સ્વરૂપ નથી. જેને રૂપ રસ ગંધ સ્પર્શ છે એવા જડ પુદ્ગલને મૂર્ત સ્વરૂપ છે, આત્માને તો મૂર્ત સ્વરૂપ નથી. છતાં પણ એ અરૂપી જીનમાર્ગ છે, એ જીનમાર્ગને મૂર્તિમંત સ્વરૂપે તમારે જોવો હોય તો આ મુનિરાજ છે. એમ બન્યું છે, બહુ સુંદર વિષય લીધો છે. મુનિરાજ એટલે મૂર્તિમંત જીનમાર્ગ, એમ સમ્યક દ્રષ્ટિને મૂર્તિમંત જીનમાર્ગ નો કયો કેમ કે ત્યાં જીનમાર્ગ નથી ઓળખાતો. જગતના જીવો એને ઓળખી શકતા નથી. બહારની પરિસ્થિતિ એવી વિચિત્ર છે. અંદરનું જે ધ્યેય, અંદરનું જે પરિણમન, એનાથી બહારની પરિસ્થિતિ ઉલટી છે. જ્યારે મુનિરાજને જેવું અંતરંગ પરિણમન, એવું જ બાહ્ય પરિણમન છે. જે નિરાલંબ પરિણમન છે અંદરમાં, બહારમાં એમની સ્થિતિ પણ નિરાલંબ છે. કોઈના અવલંબનથી જીવતા નથી એમ બતાવું છે. આવવાનું છે, પણ અહિયાં જીવોની બાહ્ય દ્રષ્ટિ છે ને, બહારમાં એને દેખાય એટલું સ્વીકારી શકે છે. એની શક્તિ સામાન્ય જીવોની શક્તિ એવી નથી કે અંતરંગ તપાસી શકે. જ્યારે મુનિરાજની જે અંતરંગ શાંતિ છે, આત્માની સુખ અને શાંતિનો વિષય લઈએ, તો એટલી અંતરંગ શાંતિ, પ્રચુર શાંતિ છે કે એમના મન વચન કાયાના વ્યવહારમાં પરિણમનમાં એમના બહારના દેદારમાં એ શાંતિ ઝળકે છે, શાંતિ બહાર આવે છે. શાંત રસના પરમાણુઓ જગતને પ્રસિદ્ધપણે જોવા મળે છે. આત્મિક શાંતિ શું ચીજ છે, એના દર્શન થતા એને શાંતિ થાય. આમ છે, એટલી શાંત મૂર્તિ હોય છે મુનિરાજ, એટલી શાંત મૂર્તિ હોય છે કે એના દર્શન થતા હમણે જાણે શાંતિ ઉપજે છે. એવા શાંત, પરમ શાંત રસમાં પ્રસિદ્ધપણે તરબોળ છે. ત્યારે કુંકુંડ ભગવાન એમ કહે છે કે મૂર્તિમંત મોક્ષ માર્ગ છે, મૂર્તિમંત જૈન માર્ગ છે. મૂર્તિનો પંથ કેવો હોય, જૈન માર્ગ કેવો હોય, એની મૂર્ત સ્થિતિ જોવી હોય તો આ મુનિરાજને જોઈ લો. દર્શન પાવરમાં એ વાત આવી છે. એ ક્યાંથી દશા થઈ, એ દશા અને એ સ્થિતિ ક્યાંથી થઈ, કે આ પાત્રતામાંથી થઈ છે એમ જેવું છે. એ સાધારણ વાત નથી, શેઠ મોક્ષ લી એવી વાત છે. કે જેની અંતર પાત્રતા ઘણી છે અને આખા જગતમાંથી જેને સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, અને તેથી જગતમાં કોઈ પદાર્થમાંથી, કોઈ ક્ષેત્રમાંથી, કોઈ દ્રવ્યમાંથી, કોઈ ભાવથી, જગતના તમામ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાંથી ક્યાંયથી પણ જેને સુખ જોઈતું નથી, કે સુખ જેને લેવાની બુદ્ધિ નથી, ને સુખ જેને ભાળ્યું નથી, એની એવી પાત્રતા છે. એની પર્યાયમાં ઘણી યોગ્યતા, પાત્રતા કહો, યોગ્યતા કહો, એ ખાસ પ્રકારની યોગ્યતા હોય તો આ સમજણ છે એ પરિણમે, નહીતર સમજણ અધર રહે ને પરિણમન બીજી બાજુ ચાલે. સમજણ બીજી બાજુ રોકાઈ જાય એટલે કે અધર પડી રહે, ક્યાંય કામમાં એને લાગે નહીં. આપણે ઘણી વાર એ વિષય એવી રીતે કહેવામાં આવે છે, કોઈને પ્રતિકૂળતા આવે, મુમુક્ષુઓમાં પણ કોઈને પ્રતિકૂળતા આવે, દુઃખના પ્રસંગો આવે, માંદગીના પ્રસંગો આવે, અરે મરણ પથારીના પ્રસંગો આવે, પીડા વેદનાના પ્રસંગો ઉભો થાય ઉડે છે, ત્યારે એમ કહેવાય ભાઈ જે સાંભળ્યું છે એનો અત્યારે ઉપયોગ કરવાનો વખત છે, અવસર છે. જે કઈ ગુરુદેવ પાસેથી સાંભળવા મળ્યું એ સમજણને અત્યારે ઉપયોગમાં લેવાનો આ પ્રસંગ છે. જો એ સાંભળીને મૂડી તરીકે એને સાચવું હોય, સંગ્રહ્યું હોય, મેળવ્યું હોય, એનો અર્થ કે મેળવ્યું હોય, તો વખતે મૂડીનો ઉપયોગ થાય. જરૂર પડે ને મૂડી જો કામમાં ના આવે તો એ મૂડી એની નથી, છે જ નહીં એની મૂડી. જે મૂડી વખતે કામ ના આવે એની મૂડી એમ છે કે પાત્રતામાં આવીને, યોગ્યતામાં આવીને એનો ઉપયોગ થાય, એના ઉપર વજન દેવામાં આવે છે. જો એ સમજણનો ઉપયોગ ઉપર વજન ન હોય તો એ સમજણ શુષ્ક જ્ઞાનમાં પરિણમી જાય છે. શું થાય છે? એ સમજણ છે એ શુષ્ક જ્ઞાનમાં પરિણમી જાય છે. જેવી રીતે જડ ક્રિયા અથવા ક્રિયાની જડતા એકાંતે નિષેધવા લાયક છે, તેવી જ રીતે, બલકે તેથી પણ વધારે જ્ઞાનની શુષ્કતા નિષેધવા લાયક છે. જ્ઞાન સમજણ એ જ્ઞાનનો વેપાર થયો ને, પણ એમાં શુષ્કતા ન આવે એ વાત તો બરાબર લક્ષપૂર્વક ધ્યાનમાં લેવા જેવી છે. અને તે યોગ્યતા અને પાત્રતામાં આવે તો જ એમ થાય, નહીતર ઓછા વધતા અંશે શુષ્કતા આવ્યા વિના રહે નહીં.
પાત્રતા ઓછી વધતી થાય એમ ન બને,
ઓછી વધતી થાય, પણ ઓછી પાત્રતા હોય તો હવે આપણે વાંધો નહીં, ઓછી તો છે ને, સંતોષ પકડવાનો પ્રકાર આવે છે અને એ સંતોષ છે એ અપાત્રતાને સૂચવે છે. પ્રશ્નો શું કરવા ઉઠે છે કે ઓછી પાત્રતા હોય, કોઈને વધારે પાત્રતા હોય, તો એમ છે કે આપણામાં પાત્રતા ભલે અત્યારે ઓછી રહી, પણ પાત્રતા વધારશું, એ પાત્રતા વધતા આપણું કામ થશે. તો પણ અત્યારે ઓછી રહી તો ઓછી તો છે ને, એટલી તો ઓછી ઓછી પણ છે તો ખરી ને, શું લેવું છે શું એમાંથી? પર બધો આધાર છે. જો દ્રષ્ટિ નીચે પડી છે, નીચે પડી છે એટલે કેવી રીતે? કે પહેલા કરતા તો સારું છે. શાંતિભાઈ કે હવે આપણે ઠામકા આવતા નહોતો, હવે બરાબર રેગ્યુલર આવતા તો થઈ ગયા, એટલો તો ફેર પડી ગયો કે નહીં? એમ નીચે નું જોયું એમ કે છે કે પહેલા કરતા ફેર છે. પહેલા વેપાર કરતા હતા, હવે નિવૃત્તિ લીધી તો ફેર પડ્યો કે ન પડ્યો? પહેલા ઓછું આ બધો પરિચય કરતા હતા, હવે વધારે પરિચય કરીએ છીએ, ફેર પડ્યો કે ન પડ્યો? એમ નીચે વાળા પરિણામ ઉપર દ્રષ્ટિ રાખીને કદી વિચારણા કરવી જોઈએ? અને દુનિયામાં આગળ વધવા વાળા કોઈ એવી રીતે વિચાર નથી કરતા. ત્યાં તો એ જોયે છે કે મારે જેની સાથે બરાબરી કરવી છે એ બી મારા કરતા આગળ છે, એની આગળ હું નીકળી જાઉં ત્યારે ખરો ખરો એમ જોવે છે.
બરોબર,
કેમ જોવે છે?
એમાં જોવે છે.
વિદ્યાર્થી હોય તો પરીક્ષાના માર્કમાં એમ જોવે છે, વેપારી હોય તો મૂડીમાં એમ, વેપારમાં એમ જોવે છે. હું એના કરતા પણ આગળ જાવતો સારું કે નીચે જોવે છે? પેલા કાંઈ નહોતો, હવે આટલું તો થઈ ગયું, તો એ કદી એ આગળ વધી શકે
નહીં.
એમ પાત્રતાનું એ લક્ષણ છે કે જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, પૂર્ણ શુદ્ધ થવું છે, અથવા જે મોક્ષાભિલાષી છે, એનું ધ્યેય તો પૂર્ણ શુદ્ધિનું છે. અને પૂર્ણ શુદ્ધિનું જેને ધ્યેય બાંધ્યું છે, એને ઘણી અશુદ્ધિ તો સાલે એમાં નવાઈ નથી, પણ થોડીક પણ અશુદ્ધિ રહે તો એને પોસાતી નથી. એનું નામ એને ધ્યેય બાંધ્યું છે એમ કહી શકાય, નહીં કરે એને ધ્યેય બાંધ્યું છે એમ કહી શકાય નહીં. ધ્યેયનો અર્થ કે જેને પ્રાપ્ત કરવા માટે પહોંચી વળવું છે, અને પહોંચી વળવાનો સતત પ્રયત્ન ચાલે છે, એને ધ્યેય બાંધ્યું એમ કહેવાય. નહીં તો કહ્યું કે પણ અમારું ધ્યેય તો મોક્ષનું જ છે ને, એમ ન ચાલે. ધ્યેયનો ધ્યેય તો ધ્યાનનો ધ્યાન સાપેક્ષ છે.
બરોબર,
ધ્યેય છે તે ધ્યાન સાપેક્ષ છે. જેમ અત્યારે આર્ત ધ્યાનમાં જગતના પદાર્થોને અનુકૂળતાઓ મેળવવાનું ધ્યાન સદાય રહે છે, એના માટે એને એકાંતમાં બેસીને ધ્યાન કરવું પડતું નથી. ગમે તે કાર્ય કરવા છતાં એ આર્ત ધ્યાન રહે છે, તેમ ગમે તે કાર્ય કરવા છતાં શુદ્ધતાનું ધ્યેયનું ધ્યાન રહે, અંદરમાં એવું એક ધ્યાન રહે, એને સાદી ભાષામાં લક્ષ રહે એમ કહેવામાં આવે છે. એ લક્ષ રહે અથવા ધ્યાન રહે ત્યારે એનો આનુષંગિક પુરુષાર્થ ચાલુ રહે છે, એ દરેક કાર્યમાં ચાલુ રહે છે. એટલે કે પ્રત્યેક ઉદયના પ્રસંગમાં એ ભિન્ન પડવા માટે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. એ પ્રકારમાં એને ઘણી પાત્રતા જોઈએ. પાત્રતા વિના એ કાર્ય કરી શકશે નહીં, એટલું અહીંયા બતાવવું પરિણામનો વિષય છે. અને પરિણામનો વિષય છે એટલે એને અંદરમાં અંતરંગ પરિણામ સાથે એની મેળવણી કરવી જોઈએ. એની પર્યાયમાં ઘણી યોગ્યતા જોઈએ છે. શ્રીમદ કહે છે, શ્રીમદ રાજચંદ્રજી 1924માં એમનો જન્મ થયો. 1957માં દેહ છોડ્યા છે. 56ના દુકાળ પછી, 56નો દુકાળ પડ્યો ત્યારે એવું કહ્યું કે આ પ્રકૃતિ જે શિયાળો ઉનાળો ચોમાસાની જે પ્રકૃતિ, ઋતુની જે પ્રકૃતિ છે એ ફેરફાર થઈ ગયો છે.
બરોબર,
ફેરફાર થઈ ગયો છે એમને પોતાને પણ અંદરમાં આયુષ પૂર્ણ થવાની નજીક જતા હતા એટલે એમ કહેતા હતા અહીંયા શરીરની પ્રકૃતિમાં પણ ફેરફાર થઈ ગયો છે એટલે યોગ્ય પ્રકૃતિમાં બંને કાર્ય કરતા નથી પૂર્વના સંસ્કારી અને વર્તમાનના અપૂર્વ આરાધક ઘણી આરાધના અંદરમાં નિર્મળતા જ્ઞાનની ઘણી અનેક વાતો કરી ગયા છે કહે છે કે તું તારા દોષથી દુઃખી થઈ રહ્યો છે તું તારા દોષથી દુઃખી થઈ રહ્યો છે તને બહારમાં પ્રતિકૂળતાઓ ઘણી ઊભી થાય છે માટે તું દુઃખી થઈ રહ્યો છો એમ છે નહીં આમ માતૃજી છે પૈસા ઓછા છે માટે તું દુઃખી છો તારા કુટુંબ પરિવાર ને તારા સંબંધીઓ ઓછા છે માટે તું દુઃખી છો કે શરીરમાં રોગ આવે છે માટે તું દુઃખી છો એ ખરેખર પરિસ્થિતિ નથી તું તારા દોષથી દુઃખી થઈ રહ્યો દોષ અને દુઃખ ને અવિનાભાવી સંબંધ છે દોષ અને દુઃખ ને અવિનાભાવી સંબંધ છે અને નિર્દોષતા ને અને સુખ ને અવિનાભાવી સંબંધ છે આમ છે જેને સુખી થવું હોય તેને નિર્દોષ થવું આમ કે છે અને જેને દોષની ઉત્પત્તિ થાય એને દુઃખની ઉત્પત્તિ તે જ કાળમાં થઈ આવે વર્તમાન એ દુઃખ સ્વરૂપ છે અને ભાવિમાં પણ એ દુઃખનું કારણ ઊભું રાખે એમ બે પ્રકારે એમાં દુઃખ છે શ્રીમદજી કહે છે એના શ્રીમદજીનો આધાર લીધો છે પાત્રતાનો વિષય લીધો છે ને એટલે એમ કહે છે જો ભાઈ તને વર્તમાનમાં દુઃખ છે જગતમાં બધા જીવો દુઃખી છે કોઈ એમ નથી કહેતો કે હું પૂરેપૂરો સુખી છું કોઈ કહે છે મને આટલું દુઃખ નહીં કોઈ કહે છે મને આ પ્રકારનું દુઃખ આ પ્રકારનું દુઃખ એમ વિભિન્ન પ્રકારના સંયોગને અનુસરીને દુઃખની કથાઓ બધા કહે છે પોતાના દુઃખની કથાઓ બધા કહે છે એને જ્ઞાની એક વચનમાં એનો સરવાળો મારે છે એવું કેવળ જ્ઞાન અનુસારી વાણી છે જેમ કેવળ જ્ઞાનમાં એક સમયમાં બધું આવે એમ જ્ઞાનીઓના વચન કેટલાક હોય એવા હોય છે એક વચનમાં આખા જગતના જીવોને આવરી લે જગતના તમામ જીવો કેમ દુઃખી છે એ દોષને કારણે દુઃખી છે એમના પરિણામમાં જે મલિનતા થાય છે દોષ ઉત્પન્ન થાય છે કષાય ઉત્પન્ન થાય છે એને કારણે એ દુઃખી છે એ સિવાય દુઃખનું ખરેખર બીજું કોઈ કારણ છે કષાય અને દોષ છે એ દુઃખ ઉત્પાદક છે તારા દોષથી તું દુઃખી થઈ રહ્યો છે આ બહુ કહેવાતા સુખી માણસો અત્યારે આ તો જાહેર વાત છે પ્રસિદ્ધ વાત છે કહેવાતા સુખી માણસો જેને બહુ સંપત્તિ ભેગી થઈ ગઈ છે એને સંપત્તિ મેળવવા અને સંપત્તિના હોવાનો રસ એટલો વીડ્યો છે એટલે કે એટલા તીવ્ર દોષથી તે પ્રેમી ગયા છે કે એને બિચારાઓની ક્યાંય ચેન પડતું રાત્રે ઊંઘ આવે નહીં ને દિવસે ચેન પડે નહીં આમ શું કરવા બધી સગવડ બટન દબાવે ને ફલાણું આવે બટન દબાવે ને ફલાણું આવે એવા બધા બટન રાખે કઈક એને ઉપાધિ ન કરવી પડે એના માટે ખાલી બટન દબાવવા જેટલું જ કામ ગોઠવે પણ એને દુઃખ શું કરવા એને શું કરવા ચેન ને શાંતિ નહીં એનું કારણ એના દોષિત પરિણામ છે જે જળ પદાર્થોમાં સુખ નથી તેમાંથી સુખ લેવાનો તીવ્ર રસનો દોષ થાય છે એ એની શાંતિને બાળે છે એની શાંતિ ને અંદર માં આગ લગાડે. રાગ દા દેશ દાતા તે સમામૃત થઈ ગયે. છ ધારા રોલ પ્રાપ્ત બોલે. રાગ છે એ આગ છે અને જીવની શાંતિ ને બાળે છે અને એના માટે એક સમામૃત છે. આત્મામાં સમાવું અમૃત ઉપજે. આત્મામાં અંતર્મુખ સમાતા જેમાંથી અમૃત ઉપજે. એ અમૃત ઉપજવા માટે એમ કે છે કે એને સેવો સમરૂપી અમૃત ને સેવો શાંતિ ને સેવો. બીજો કોઈ એમાં ઉપાય છે નહીં. તારા દોષ થી તું દુખી થઈ રહ્યો છે અને તારો દોષ એટલો બહુ લાંબી કથા નથી. તારા દોષ ની મૂળમાં બહુ ટૂંકી વાત છે, પછી વિસ્તાર ભલે અનેક ભેદે છે, પણ આટલો જ દોષ છે કે પરને પોતાનું માનવું અને પોતાને ભૂલી આટલી જ વાત છે. તારો દોષ એટલો કે પરને પોતાનું માનવું ને પોતાને ભૂલી આ શરીર તે હું, આ કુટુંબ પરિવાર તે મારા, ઘર તે મારું, દુકાન તે મારું, પૈસા તે મારું, એથી માંડીને એને જેટલો વિસ્તાર કર્યો છે એમાં હું આત્મા મારો એ વાત ભૂલી ગયો. આટલી ટૂંકી વાત છે. એક જ જગ્યાએ ભૂલ છે. તાજી જગ્યાએ ભૂલ હોય તો એને બહુ તકલીફ પડે ભૂલ મટાડવા. મૂળ એક જ જગ્યાએ ભૂલ છે કે પોતાનું સ્વરૂપ કેવડું કેટલું છે એમાં એને પોતાપણું આવતું નથી, જાણ્યું નથી, સ્વીકાર્યું નથી, તેથી એમાં પોતાપણું એ રાખતો નથી. પોતાને એ અનાદિથી ભૂલેલો છે. પોતે જ્ઞાનમય સ્વભાવી આત્મા, એ જ્ઞાનમય તત્વ છે. એની મર્યાદા માત્ર જાણવું એટલી જ છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહી જવું એટલી જ એની મર્યાદા છે. એથી વિશેષ નથી.
બરાબર.
એ ભૂલીને હું આ કરું તે કરું, આ ભોગવું તે ભોગવું, કરવું અને ભોગવું એ પ્રકારના પરિણામમાં એ પરપદાર્થને પોતાના કહે છે. પોતાના પોતાપણે અંગીકાર કરે છે. એ પરને પોતાનું માનવું એટલો દોષ એના અનંત જન્મ મરણ ને ઉત્પન્ન કરે છે. અનંત જન્મ મરણ ને ઉત્પન્ન થવાનું કારણ શું? કે પરને પોતાનું માનવું તેટલું છે. પરને પોતાનું માનવું ન માનવા માટે પરનો ત્યાગ કરી દઈએ તો, કે પરનો ત્યાગ તો પોતાનું માનવાનું છોડીને કરવાનો વાત છે. પોતાનું માનવું એવું ન છૂટે ને અહીંયા ત્યાગ થાય તો એ ત્યાગ સાર્થક નહીં થાય. એ ત્યાગ એનો સાર્થક નહીં થાય. કેમ કે અંદર માં જે માન્યતા છે એનો ફેરફાર ન થયો એટલે મૂળ દોષ ન ફેર્યો તો મેં મારું હતું તે ત્યાગ્યું એમ એ ત્યાગ થશે.
બરોબર.
ઘર બાર કુટુંબ પૈસા મારા હતા તે મેં ત્યાગ્યા એ મારાપણું રાખીને ત્યાગ કરવામાં આવતા મારાપણું એમને એમ રહી જાય છે અને એ ત્યાગ માત્ર નામનો ત્યાગ રહે છે. એનું સાર્થક પણ થતું નથી. એક વખત રાત્રિ ચર્ચામાં એવો પ્રશ્ન થયેલો હતો. સાગરવાળા શેઠ છે, ભગવાન દાસ છે. ભગવાન દાસજી શેઠ પ્રશ્ન કર્યો, સાહેબ આપની વાત સાંભળ્યા પછી અમને શાંતિ બહુ રહે છે. એવો એક દાખલો બન્યો. શું બન્યો? કે અમારા ગોડાઉનમાં આગ લાગી હતી. હતા તમે રાત્રે વાત ચાલી હતી. અમારા ગોડાઉનમાં આગ લાગી અને બધું સળગી ગયું. શ્રીમંત માણસ છે એટલે એના પ્રમાણમાં માલ પણ મોટી રકમ નો હોવાનો સંભવ છે. પછી આપની પાસેથી સાંભળ્યું હતું કે ક્રમબદ્ધ પર્યાયમાં જેમ થવાનું હોય તેમ થાય છે. ભલે આપણા ગોડાઉન સળગ્યા મિત્ર જો આ વાત ન સમજાવત તો અશાંતિ ઘણી થાશે, પણ આ સાંભળીને શાંતિ રહી. તો આવી રીતે એને તો ટાળો મેળવ્યો હતો કે આવી રીતે અમને શાંતિ થઈ, બરાબર છે ને?
આપનો આ
પ્રશ્ન કર્યો ગુરુદેવ કે ના એમ વાત નથી આ, ઠીક. પણ આ કુંભદમાં શાંત કુંભદે સાંભળ્યું ને શાંતિ રહી, બે વાત થઈ. જ્ઞાન ની ક્રિયા શાંતિ ની ક્રિયા થઈ. જ્ઞાન થી શાંતિ મળે કે ન મળે? કે છે કે ભાઈ, કૃત્રિમ શાંતિ માં તું છેતરાઈશ નહી. આ ગોડાઉન અમારા હતા ને ક્રમબદ્ધ માં હરી ગયા, એમ વાત થઈ ગઈ. એમાં શું થયું? ક્યાંથી પકડ્યું?
ગોડાઉન અમારા,
ગોડાઉન તો અમારા હતા, સર ગયા એ ક્રમબદ્ધ માં હરી ગયા, ઠીક. એના ક્રમમાં સરળ ગવાના હતા ને પર્યાય એના ક્રમમાં થવાની હતી, તે થઈ ગઈ. છે કે એમ ક્રમબદ્ધનું જ્ઞાન થતું નથી, એ મારા હતા જ નહીં, પછી ક્રમબદ્ધ લાગુ કરતો. મારા પણ રાખીને એમ બાહ્ય ત્યાગમાં માણસ ભરમાય છે, પોતે કેવી રીતે છેતરાય છે, કૃત્રિમ શાંતિમાં આવે છે, કૃત્રિમ ત્યાગમાં આવે છે, કૃત્રિમ ધર્મના પરિણામ થયેલા માને છે, કૃત્રિમ પરિણામોમાં ધર્મ થયેલો માને છે, એ મૂળ ચિત્તથી વંચિત રહી જાય છે અને એને ખરેખર માર્ગ હાથમાં આવતો આ મૂળની વાત કરી છે. શ્રીમદ રાજચંદ્રજીએ આ મૂળની વાત કરી છે. એમના પત્રોમાં પણ ઘણું તત્વ આવ્યું છે. જો સંશોધન જીવ હોય તો એને માર્ગ હાથ આવી જાય એવું તત્વ આ થાય. કેમ કે આખરમાં તો આત્મામાંથી નીકળેલી વાણી છે ને, જે વાણી આત્માને સ્પર્શીને નીકળે, જે વાણી આત્માના અનુભવ પૂર્વક નીકળે, એ વાણી તે જીનવાણી છે. એને જીનવાણી કહેવામાં આવે છે. કેમ કે જીવ સોયે આત્મા, અન્ય હોય સો કર્મ. આત્મા પોતે જીન છે, એને સ્પર્શીને નીકળેલી વાણી તે જીનવાણી છે. એ શાસ્ત્ર છે. પોતાને આત્મજ્ઞાન હતું અને એ આત્મજ્ઞાન પૂર્વક એમની વાણી નીકળી છે, તેથી એમાં માર્ગ છે, એની દેશના છે. એમાં માર્ગની દેશના છે. સંશોધક જીવ હોય તો એમાંથી પણ પકડી લે, ન પકડે એવું નથી. ગુરુદેવ શ્રી સાથે ચર્ચા થઈ કે આ વાંચ્યું, આપણે તો પહેલા એ વાંચ્યું હતું, લાગ્યું તો એવું, એટલે વાત કરી કે આમાં તો આખો માર્ગ પડ્યો છે એમને. આ વાણીમાં પત્રો રીતે પ્રસિદ્ધ થઈ છે, પણ માર્ગ કાવ્યો છે, એમનો માર્ગ પડ્યો છે આખો. તો કે હા, એમ જ છે. કે બહુ પ્રમુખથી ઉત્તર આપ્યો હતો કે હા, એમ જ છે, અંદરમાં માર્ગ રહેલો. અને માર્ગ ન રહ્યો તો એ જ્ઞાનીની વાણી ન રહી, અને જ્ઞાનીની વાણી હોય તો એમાં માર્ગ હોય હોય ને હોય. અખંડ મોક્ષ માર્ગ છે, માર્ગ છે એમની, અખંડ મોક્ષ માર્ગ છે એમની, ખંડિત થયેલો નથી. પણ પ્રાપ્ત કરનાર જોઈએ, મેળવનાર જોઈએ, અને એને માટે એની પાત્રતા જોઈએ. એ આ બહુ સુંદર વિષય છે. પાત્રતા માટે પ્રસિદ્ધ થયેલી આ વાત બહુ સુંદર છે કે જેને પોતાનો શુદ્ધાત્મા જોઈએ, એક આત્મા જોઈએ, બીજું કાંઈ ન જોઈએ, તેને પાત્રતા કહે છે. અને તેને તે માર્ગ જ્યાં પીડ્યો છે ત્યાંથી મેળ્યા વિના રહે નહીં, ભલે ગમે તે ગૂઢ ભાષામાં હોય. બુદ્ધિવાળાને ઉકેલી હતે એ ભાષાનો ઉકેલ બુદ્ધિવાળાને નહીં આવે, પાત્રતા વાળાને આવશે. આમ વાત છે. ઘણી બુદ્ધિવાળો હશે નહીં આવે, પણ ઓછી બુદ્ધિવાળો હશે ને પાત્રતા હશે તો આવશે. પાત્રતાનો સવાલ છે. એક આત્મા જ એમાં છે. પાછું ખેંચ્યું છે ને એની પાછળ આ હેતુ છે. એકાંત આત્મવૃત્તિ, આત્મા 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 કરીને અભ્યંતર પરિણામ અવલોકન, એમની હાથ નોંધની ડાયરી હતી, એમાંથી આ બે ઇન્દ્રની ડાયરીમાંથી વાત લખેલી છે. થોડી ખેંચી છે એમાંથી. 10 નંબરનો આંક છે ડાયરીનો, કે એકાંત આત્મવૃત્તિ, એક આત્મા પ્રાપ્ત કરવા સિવાય બીજી વૃત્તિ નથી. આ અભ્યંતર પરિણામ અવલોકનનો વિષય છે એમ. એકાંત આત્મા, કેવળ આત્મા, કેવળ એક આત્મા જ, એમ કરીને આટલા આ શબ્દો આવી રીતે લખ્યા છે એમને. આ ખેંચવાની પાછળ આટલું અંદર હેતુ છે, શું અંદર એની પાત્રતા કામ કરી છે. કેવળ એક આત્મા જ, કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ શુદ્ધાત્મા જ, સહતા સહજાત્મા જ, આટલા શબ્દો લખ્યા છે. એ નિર્વિકલ્પ શબ્દાતીત સહજ સ્વરૂપ આત્મા જ, આમ લીધું છે. એટલે શું કે જેની એક આત્મવૃત્તિ છે એની પાત્રતા એવી છે કે એને આત્મા મળે મળે ને મળે છે, ગેરંટેડ વાત છે. કોઈ એમાં નિષ્ફળ ગયો હોય એવો અનંત અનંત સાધકોમાંથી અપવાદ માત્ર દ્રષ્ટાંત લઈ શકાય એવો એક દ્રષ્ટાંત નથી કે નિષ્ફળ ગયો હોય. ખરી સ્થિતિમાં આવે, પાત્રતામાં આવે, એને આત્મા મળે મળે ને મળે જ, એની આ આત્મવૃત્તિ છે. અસ્થિથી લઈએ તો તે આત્મવૃત્તિ છે, ને નાસ્તિથી લઈએ તો બધેથી સુખ બુદ્ધિ એની ઉડી ગઈ છે. જુદી જુદી રીતે વાત અસ્થિ નાસ્તિથી આવે છે. હા, આવી જાય અત્યારે સાંભળીને બીજા સમયે એને પૂર્વ સંસ્કાર થઈ ગયો. આ સમયે એને જ્ઞાનીનું વચન મળ્યું અને બીજા સમયથી એનો એ પૂર્વ સંસ્કાર ગણાય. ક્યારથી ગણાય પૂર્વ સંસ્કાર? એ પર્યાય પૂરી થઈ ત્યારથી એ પૂર્વ સંસ્કાર માંગ્યો. પૂર્વ સંસ્કાર એમને હતો ને આપણે નથી, શું કરીએ? હે શું ભાઈ, એમ કઈ લેવા જેવું એમને પૂર્વ સંસ્કાર હતો, પણ પુરુષાર્થ ઉપાડ્યો ત્યારે પ્રાપ્તિ થઈ. જ્યારે પુરુષાર્થ ઉપડ્યો ત્યારે પ્રાપ્તિ થઈ. શ્રીમંદર ભગવાન પાસે બધાએ સાંભળ્યું હતું, ગુરુદેવે સાંભળ્યું હતું, બેન શ્રી સાંભળ્યું હતું, પણ અહીંયા જ્યારે પુરુષાર્થ ઉપાડ્યો ત્યારે કાર્ય થયું. વચલેના વચ્ચેના વર્ષો ક્યાં ગયા? પૂર્વ સંસ્કાર વગર ના ગયા કે નહીં? પૂર્વ સંસ્કાર તો એક બહાનું લેવાનું છે. વર્તમાન પુરુષાર્થ એ બહુ મોટી વાત છે. પૂર્વ સંસ્કાર એ એટલી મોટી વાત નથી. એ તો પછી આનુષંગિક મેળવાળી વાતો બધી સાથે સાથે સામેલ કરવાની એક પદ્ધતિ છે. જેમ કોઈ અલૌકિક લોકોત્તર ગુણ ઉત્પન્ન થાય, સમ્યક દર્શન આદિના આત્મિક ગુણો ઉત્પન્ન થાય, તો એવા જીવને બહારમાં વૈરાગ હોય, શાંતિ હોય, ઉદારતા હોય, વિદવત્તા હોય, અનેક પ્રકારના લૌકિક ગુણો હોય, તો એને હારે જોડવામાં આવે. બરોબર, જ્ઞાની છે પણ મહાન વિદ્વાન છે, જ્ઞાની છે પણ બહુ વૈરાગી છે, જ્ઞાની છે પણ શાંત 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 બહુ શાંત છે આ તો. પણ એવું તો બીજાને હોય પણ એ ન જોડાય કેમ? કે અંદરમાં મૂળ માલ નથી. જો અંદરમાં આત્મિક ગુણોની ઉત્પત્તિ હોય તો બહારના ગુણોને પણ સાથે સાથે જોડીને કિંમત વધારવામાં આવે છે. એક પદ્ધતિ છે એવી વાત. પણ એમાં મૂળ કિંમત તો આત્મિક ગુણો ઉત્પન્ન થયા એની છે, મૂળ કિંમત બીજી રીતે પછી એમાં વધારો કરવા માટે જેમ મૂળ દાળ ને શાક નાખ્યો પછી વધાર કરાય ને એટલો વધારો શું કરે? મૂળ માલ હોય એના ઉપર આ બધી વઘાર કરવાની વાત છે, એ વધારે વધારીને બોલવાની વાત છે. મૂળ ચીજ છે એ આત્મિક નિર્દોષતા છે, જે આત્માની શુદ્ધિ પ્રગટ થઈ, આત્માની જે પવિત્રતા પ્રગટ થઈ, અને અંદરમાં જે જીન માર્ગ પ્રગટ થયો, નિર્દોષ માર્ગ પ્રગટ થયો, ભાવ છેદક પરિણામ ઉત્પન્ન થયા, એનું જે સમ્ય જ્ઞાન સમ્ય શ્રદ્ધાના જે પરિણામ છે એની મહિમા કરવા માટે પછી બીજી બીજી વાતો પણ સાથે જોડવામાં આવે છે. તો એટલે પૂર્વ સંસ્કાર ભલે અનાદિના મિથ્યાત્વ ના હોય પણ નવા દેશના સંસ્કાર મળ્યા ત્યારે ઓલા સંસ્કાર ભૂસાઈ ગયા એમ ગણવામાં આવે છે. એ સંસ્કાર ન રહ્યા એમ ગણવામાં આવે છે. પછી એ પણ સંસ્કાર રહ્યા છે એમ વાત નથી ત્યાં, એટલી વાત છે. પણ અહીંયા દોષની વાત લીધી છે, મુખ્ય મુદ્દો છે કે દોષ એટલો છે કે પરને પોતાનું માનવું, અને પરને પોતાનું માનવારૂપ જે દોષ છે એનું ઉપલક્ષણ સાથે સાથે એનું અવિનાભાવી લક્ષણ એ છે કે પોતે પોતાને ભૂલી ગયો છે. હું આત્મા છું, જ્ઞાન સ્વભાવે આત્મા છું એમ ભૂલી ગયો છે. હું માણસ છું ને ફલાણો છું એમ જાગૃત થઈ ગયો, એ ભૂલી ગયો, પોતે પોતાને ભૂલી ગયો અને પરને પોતાનું માન્યું. એ જ એને ચાર ગતિમાં પરિભ્રમણનું બીજ છે, મૂળ છે. એને પાત્રતામાં આવીને ટાળવું જોઈએ અને તો જ નિવેડો છે, બીજી કોઈ રીતે એનો નિવેડો નથી.